સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 28/1/2015.
વચનામૃત ગઢડા મધ્ય 39. સ્વાભાવિક ગુણ વર્ત્યાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 ભાદરવાવધી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી ત્યાં ઓટા ઉપર ઢોલીઓ ઢળાવીને તે ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, દેશ કાળ ક્રિયા સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાયજ નહીં, એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ છે. એક તો અમારે એમ વર્તે છે જે પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે તેનો દેહે કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ના આવે. અને બીજો એમ છે, બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામુ જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાયને આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે વર્તાય. અને ત્રીજો એમ જે ચૈતન્યરૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રીકૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કરતા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા અને સાંભળ્યા તો પણ એ પ્રતીતિ ટળી નહીં. અને ચોથો એમ જે કોઈ બાઈ ભાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણ્યામાં આવે છે, આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી, તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ પણ ન થાય. ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય છે અને તેની સાથે જ સુવાણ થાય. એ ચાર ગુણ અમારે વિશે સ્વાભાવિકપણે રહ્યા છે તે કયા? અને હવે તમે સર્વે કહો. પછી જે મોટેરા પરમહંસ તથા મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કઈ દેખાડ્યો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે મોટેરો હોય તેને વિશે નિષ્કામ રૂપ ધર્મ છે તે અવશ્ય જોઈએ, ને બીજી વાતમાં તો કાંઈક કાચપ હોય તો ચાલે, પણ એની તો દ્રઢતા અતિશય જોઈએ. કેમ છે, એ મોટેરો છે તેની સારપે સર્વની સારપ કહેવાય. એવી રીતે વાર્તા કરીને પાછા દાદા ખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી નારાયણ ધૂન સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજી મહારાજે મોટેરા મોટેરા પરમહંસને પૂછ્યું છે, અમે પંચમ સ્કંદ તથા દશમ સ્કંદનું અતિશય પ્રતિપાદન કર્યું છે, માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજામાં આવ્યું હોય તે કહો. ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ છે. રહસ્ય તે શું? તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને હા પાડે, પણ તેને કોઈ રીતે સંશય ન રહે છે એ વાર્તા એમ નહીં હોય. એવી રીતે જે કઈ દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. ને એ બે ગ્રંથમાં દશમ સ્કંદનું તો એ રહસ્ય છે જે ઉપનિષદ વેદાંત ને શ્રુતિ સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કયા છે, જ્યોતિહી સ્વરૂપ કયા છે, જ્ઞાનરૂપ કયા છે, તત્વ કયા છે, સૂક્ષ્મ કયા છે અને નિરંજન ક્ષેત્રજ્ઞ સર્વકારણ પરબ્રહ્મ પુરુષોત્તમ વાસુદેવ વિષ્ણુ નારાયણ નિર્ગુણ એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કયા છે તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ વાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનને જ કયા છે, પણ શ્રીકૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું તથા સર્વ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા તે પણ શ્રીકૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું છે. અને પંચમ સ્કંદને વિશે તો એ શ્રીકૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે તથા એ શ્રીકૃષ્ણ ભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે ને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ કહ્યું છે, અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિશે જે રહે તે અતિશય મોટપને પામે, ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય, અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે એમ કહ્યું છે. અને એ જ જે શ્રી કૃષ્ણ વાસુદેવ તેણે વસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે અદ્ભુત બાળક થકા દર્શન દીધું એ અનાદિ વાસુદેવ રૂપ છે, અને એ શ્રીકૃષ્ણ ભગવાન ધર્મ અર્થ કામને વિશે વર્ત્યા છે. તે ધર્મ અર્થ કામ સારું જે જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વજીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે, અને એ વાસુદેવ ભગવાનના જન્મ કર્મ ને મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે, અને એ જે વાસુદેવ શ્રીકૃષ્ણ તે જ સર્વોપરી છે. એવી રીતે એ બે ગ્રંથનું રહસ્ય છે. અને જે શુકજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રીકૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના ભક્તિ કરવી ને દશમમાં કયા છે જે શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવા ને સાંભળવા. તે શુકજીએ જ કહ્યું છે જે
પરિનિશ્ચિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાદર્શે આખ્યાનમ યદધીતવાન.
અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી, અને જો ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ હશે ને કદાચિત એ જીવ કંઈક પાપ કરશે તો પણ એનો ઉદ્ધાર થશે. કેમ જે પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે, પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચમહાપાપ કરતાં પણ અતિ મોટું પાપ છે. એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી, અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત તેથી કંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે. એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખીને એની દ્રઢ ઉપાસના કરવી એમ અમે તમને સર્વેને કહીએ છીએ. તે આ વાર્તાને સર્વે દ્રઢ કરીને રાખજો. એવી રીતે શ્રીજી મહારાજ સર્વેને શિક્ષાના વચન કહીને ભોજન કરવા સારું પધાર્યા. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્યનું 39મું જે તે થયું.
વચનામૃત ગઢડા મધ્ય 40 એક દંડવત પ્રણામ અધિક કર્યાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના આસોવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાના વિશે વિરાજમાન હતા. પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્રનું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા, અને પોતાનું દેવાર્ચનાદિક જે નિત્યકર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હવા. તે પ્રતિદિન જેટલા દંડવત પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત પ્રણામ અધિક કર્યો. તેને જોઈને શુકમુનિએ પૂછ્યું છે, હે મહારાજ, આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, નિત્ય પ્રત્યે તો અમે શ્રીકૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા છે, હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય તેને તમે ટાળજો. અને આજ તો અમને એવો વિચાર થયો છે, ભગવાનના ભક્તનો મને વચને અને દેહે કરીને જે કાંઈ જાણે અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. માટે જાણે અજાણે મને વચને દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવ્યા સારું એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને નથી થતું. અને ભગવાનના ભક્તની મને વચને દેહે કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું. અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષા અને ક્રોધ એ ચારે કરીને થાય છે, અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચાર વાના ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહે કરીને પરમ સુખિયા થવું હોય ને દેહ મૂક્યા કીડે પણ પરમ સુખિયા થવું હોય તેને ભગવાનના ભક્તનો મને વચને દેહે કરીને દ્રોહ ન કરવો, અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને ને દેહે કરીને તેને દંડવત પ્રણામ કરવા ને ફરી દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો. પણ એકવાર દ્રોહ કરીને દંડવત પ્રણામ કર્યા ને વળી ફરી દ્રોહ કરીને દંડવત પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં, અને આ વાર્તા દાડી સાંભળતી રહે તે સારું. આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્ર એવો નિયમ રાખજો જે ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમના જે દંડવત પ્રણામ હોય તે કરવા ને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે અજાણે મને વચને દેહે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારું એક દંડવત પ્રણામ નિત્ય કરવો, એમ અમારી આજ્ઞા છે, તેને સર્વે પાળજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે કડરા મધ્યનું 40મું જે તે થયું.
સ્વામીની વાતું પ્રકરણ 7 અસાધારણ ઐશ્વર્ય.
વાત 10મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરીજે, એક સમયે શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને ગઢડામાં અક્ષર ઓરડીમાં કહ્યું, જે ઇન્દ્રલોકમાં જઈ આવ. ત્યારે કહે જઈ આવ્યું. પછી કહ્યું જે ગોલોક તથા બ્રહ્મધામને વિશે જઈ આવ. ત્યારે કહ્યું જે જઈ આવ્યો. પછી ફરી આજ્ઞા કરી જે ભૂમા પુરુષ પાસે જઈ આવ. ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે જે હજાર માથાનો દૈત્ય માર્ગ રોકી રહ્યો છે. ત્યારે મહારાજે કહ્યું જે તમે પણ તેવું રૂપ ધારી તેને જીતીને જાઓ. પછી તેમ કર્યું. પછી ફરીને કહ્યું જે બીજો 10,000 માથાનો દૈત્ય આગળ છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે તમે પણ તેથી મોટું રૂપ ધરીને તેને જીતીને જાઓ. પછી તેમ કરીને ભૂમા પુરુષ પાસે ગયા. ત્યારે તે ભૂમા પુરુષે વ્યાપકાનંદ સ્વામીને કહ્યું જે પુરુષોત્તમનું પ્રગટપણું પૃથ્વીને વિશે થયું. ત્યારે તે કહે જે થયું. એ વાર્તા સાંભળીને ભૂમા પુરુષ અતિશય ગદગદ કંઠે થઈને રાજી થઈ જતા હવા તે સંતને પોતાના સિંહાસન ઉપર બેસાડીને અતિશય સુગંધાયમાન પુષ્પચંદના કે કરીને તેની આરતી પૂજા કરતા હવા ને અતિશય આનંદથી શ્રીજી મહારાજના સમાચાર પૂછીને બોલ્યા જે મને પ્રથમ શ્રીજી મહારાજે કહ્યું હતું કે અમો જ્યારે બ્રહ્માંડમાં પધારશું ત્યારે તમારી પાસે સંત મોકલશું. તે આજ સત્ય કર્યું. એવી રીતે પરસ્પર બે જણે શ્રીજી મહારાજના મહિમાની વાર્તા સારી પેઠે કરી. તે પછી તે લોકમાં 4 ભુજાવાળા મનુષ્ય હતા. તેમને વ્યાપકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના મહિમાની વાર્તા કરી ને નિશ્ચય કરાવી અને તે સર્વ મુક્તને બ્રહ્મપુરને વિશે મોકલી દીધા. પછી સમાધિમાંથી પાછા આવીને શ્રીજી મહારાજને જેમ થયું તેમ વાત કરી દેખાડી. તે વાતને સાંભળી શ્રીજી મહારાજે વિચાર કર્યો જે જ્યારે બાદશાહ ગાદીએ બેસે ત્યારે બંદીવાન માત્રને છોડી મૂકે છે, તેમ અમારે પણ અગણિત જીવોના કલ્યાણ કરવા છે, એમ વિચારીને સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી જે તમે જાઓ ને સર્વ નરક કુંડના જીવ માત્રને ચતુર્ભુજ રૂપ ધરાવીને ભૂમા પુરુષના લોકમાં મોકલો. ત્યારે તે સંતે તેમ જ કર્યું. પછી તે સંત પાછા આવ્યા. ત્યારે તે સંત પ્રત્યે શ્રીજી મહારાજ બોલ્યા જે હે સંતો, અમો કોઈ દિવસ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં આવ્યા નથી ને આવશું પણ નહીં, માટે આજ તો અમારે અગણિત જીવોના કલ્યાણ કરવા છે, તે માટે અમે અમારું અક્ષરધામ તથા અક્ષર મુક્તોલય સહિત અહીં પધાર્યા છીએ. વાત 11મી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે ભાદરામાં શ્રીજી મહારાજ પાસે એક પંડિત આવીને શ્લોક બોલ્યો. પછી રત્ના ભક્તને તથા ડોસા ભક્તને સમાધિ થઈ. પછી મહારાજે પંડિતને કહ્યું જે તમે શ્લોક બોલ્યા તેમાં ભગવાનનો મહિમા બહુ છે, તે સમાધિ થઈ. પછી પંડિત બોલ્યા, જે હે મહારાજ, હું તો કથા કરી કરીને મરી ગયો, પણ કોઈને સમાધિ થતી નથી. તે સમયે ભુજનો એક જમાદાર બેઠો હતો, તેને પણ સમાધિ થઈ. પછી શ્રીજી મહારાજે તેની વાત કરી, જે આ જમાદાર 1,80,000 પૈગંબરે સ્તુતિને કર્યા એવા અમને ત્રણેય અવસ્થામાં દેખે છે. પછી શ્રીજી મહારાજ તે સમાધિવાળાને પોતાની દ્રષ્ટિ માત્ર કરીને જગાડતા આવા. પછી તે પંડિતે પૂછ્યું, જે બીજા ભગવાનના અવતારે આવી સમાધિ કરાવી નહોતી, આ તો કંઈક જાદુ છે કે મંત્રતંત્ર છે? ત્યારે તે જમાદારે પંડિતને કહ્યું, જે આ તો અવતાર નહીં, આ તો સર્વે અવતારના અવતારીને અક્ષરધામના પતિ છે. તે જ આજે કૃપા કરીને જીવના કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છે, ને બીજા ભગવાનના અવતાર પૂર્વે થઈ ગયા તે સર્વે તો આ ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરે છે, એમ હું સમાધિને વિશે દેખું છું. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનો પ્રતાપ સહેજ જણાવ્યો. પછી સુતાર વસરામ એવી રીતે શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને અતિશય આનંદ પામીને ખેતરમાં ગયા. ત્યાં રાફડામાં લાખો કીડીઓ પૃથ્વીમાંથી નીકળી. તેને જોઈને દયા આવી, જે આ જીવને ક્યારે ભગવાનનો સંબંધ થશે, એમ અંતરમાં વિચાર થયો. પછી પોતાને સંકલ્પે કરીને તે લાખો કીડીઓને ચતુર્ભુજ રૂપ ધરાવીને વિમાનમાં બેસાડીને ધામમાં મોકલી. એવી રીતે શ્રીજી મહારાજે ભક્ત દ્વારે પોતાનું ઐશ્વર્ય જણાવ્યું. તે વાત આવી ને તે ભક્તે શ્રીજી મહારાજ પાસે કરી. ત્યારે ડોસા ભક્તે શ્રીજી મહારાજને પૂછ્યું, જે કીડીઓએ શું પુણ્ય કર્યા હશે જે પુણ્ય કરીને ધામમાં ગઈ? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે પુરુષોત્તમ ભગવાન અસંખ્ય જીવના કલ્યાણ કરવાનો સંકલ્પ ધારીને અક્ષરધામમાંથી અહીં પૃથ્વી પર પધાર્યા હોય, ત્યારે તો પોતાના સંકલ્પ માત્ર કરીને અસંખ્ય જીવના કલ્યાણ તત્કાળ કરે, અથવા પોતાના ભક્તના સંકલ્પ માત્ર કરીને અનંત જીવોના કલ્યાણ કરે, તે માટે એ અવતાર અવતારીના સંકલ્પમાં ન્યૂનાધીતપણું છે. તે શું? તો જે અવતારીને તો સંકલ્પ માત્રે તે ક્રિયા સિદ્ધ થઈ જાય છે, ને જે અવતાર છે તે તો સંકલ્પ ધારીને તે ક્રિયામાં પોતે ભળે ત્યારે તે ક્રિયા સિદ્ધ થાય છે. એવી રીતે શ્રીજી મહારાજે અવતાર અવતારી એવો ભેદ દેખાડ્યો. વાત 12મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એક પઠાણ જિંજાવદરની સીમમાં આવ્યો ત્યારે તેના મનના સંકલ્પ સર્વે બંધ થઈ ગયા, ને અંતર ટાઢું થઈ ગયું. તેથી જાણ્યું, જે આ ગામમાં કોઈ મોટા પુરુષ છે. પછી તેણે ગામમાં આવીને અલૈયા ખાચરને પૂછ્યું, જે આ ગામમાં કોઈ મોટા પુરુષ છે તેના દર્શન મુને કરાવું, કેમ જે તે મોટા પુરુષે મારું મન ખેંચી લીધું છે. ત્યારે તે પઠાણને શ્રીજી મહારાજના દર્શન કરાવ્યા. તે દર્શન માત્રે કરીને તે પઠાણને સમાધિ થઈ, ને અક્ષરધામને વિશે અનંત મુક્તે સેવતા એવા શ્રીજી મહારાજનું દર્શન થતું હોવું. પછી મહારાજ તેને પોતાની દ્રષ્ટિ માત્ર કરીને જગાડતા હવા. પછી તે પઠાણે શ્રીજી મહારાજને પૂછ્યું, જે હે મહારાજ, તમે તો સર્વોપરી ભગવાન છો, મારે તમારા સ્વરૂપનું જ્ઞાન બીજા કોઈકને કહું? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે તમ જેવા હોય તેને કહેજો.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 15. એકાંતિક સત્પુરુષ. શ્રીજી મહારાજ જૂનાગઢમાં દાદાભાઈના દિવાનખાનામાં સંઘ સહિત ઉતર્યા. સામે ગિરનાર પર્વતની શોભા જોઈ અપાર પ્રસન્ન થયા, ને કહ્યું, અમે મોટા મોટા શહેર જોઈને મનમાં અતિ ઉદાસ થઈએ છીએ, પરંતુ વન પર્વત દેખીને અંતરમાં આનંદ થાય છે. પંચ વિષયનું સુખ ભગવાનના ધામના સુખ પાસે અધિક માને તેને વિમુખ જાણવો, સાચા સંતની લેશ પણ સેવા કરે તેને મહાસુખ મળે છે, જો અધિક સેવા કરે તો તેનાથી પણ વિશેષ ઘણું સુખ પ્રાપ્ત થાય છે. જેમ સેવા અધિક તેમ લાભ પણ અધિક મળે છે. સાચા સંતની સેવાથી ક્યારેય ખોટ જતી નથી. સાચા કેવી રીતે ઓળખવા? તો પ્રથમ ખોટા ઓળખવા પડે. જે માયામાં અંધધંધ રહેતા હોય, વારંવાર માયા, જગત પદાર્થ, સમૃદ્ધિ, ધન, સુવર્ણ, સ્ત્રી આદિના વખાણ કરે, ને તેને જે મળે તે શિષ્યને પણ અપાર માયા મળે એવું ઈચ્છે. જેની પાસે ભગવાન સંબંધી કે ભગવાનના ધામના સુખ સંબંધી કોઈ વાત ન હોય તેને અસંત જાણવા. સાચા સંતની સમજણ કેવી હોય? તો એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે, ધામના નિવાસી મુક્તોને દિવ્ય જાણે છે. ધામના સુખ આગળ અવાંતર લોકના સુખ કે અનંત કોટી બ્રહ્માંડના સુખને તુચ્છ ગણે છે. ધામ અક્ષર બ્રહ્મના એક રોમના સુખ આગળ એ સમગ્ર સુખ ભેળું કરીને મૂકીએ તો પણ તેની તુલનામાં આવતું નથી. અક્ષરધામનું સુખ ક્યારેય કોઈ પ્રમાણિત કરી શકતું નથી. સાચા સંત હરિજનની આવી સમજણ હોય છે. ધામ કે સુખ કે આગે સુખ ઓરા, અનંત બ્રહ્માંડ કે કરે એક ઠોરા. ધામ કે એક હિ રોમ સમાના, નાહી હોવત કબૂ પ્રમાના. શ્રી હરિએ ગઢપુરમાં મુક્ત મુનિને વાત કહેતા કહ્યું, ઉદ્ધવ મતને આશરેલા સંત હરિજન હોય તેને દિન દિન પ્રત્યે પરસ્પર અધિક અધિક ભાવ વધતો રહે. ગૃહસ્થ હોવા છતાં સંતથી અધિક ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિને ત્યાગ તે રાખતો હોય, કથા વાર્તાને ધ્યાન અધિક કરતો હોય પણ સંતનો ભાર ન હોય, હરિજન હરિજન વચ્ચે ક્લેશ કરાવતો હોય, કુસંગીના જેવું સત્સંગનું ઘસાતું બોલતો હોય, તો તેના બધા ગુણો ગજ સ્નાનની જેમ દોષ બની જાય છે. સંત સાથે પ્રીતિ તોડાવે એ તો હડકાયા શ્વાન જેવો જાણવો. જે હરિભક્ત શુક્લ પક્ષના ચંદ્રમાની પેઠે દિન દિન પ્રત્યે સંતો ભક્તોમાં પ્રીતિ વધારતો રહે, ગુણનું ગાન કરે, મહિમા કહે, એવા હરિભક્તના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કથા વાર્તા ધ્યાન કીર્તન થોડા હોય તો પણ બધાને સુખદાયક થાય છે. એવા આકાશની પેઠે નિર્લેપ રહેનાર સંત હરિજનને એકાંતિક જાણવા. આ પ્રકારે શ્રી હરિએ બહુ વાતો કરી. તેને સાંભળીને મોટા રાજાઓએ કુમતીનો ત્યાગ કર્યો. ઉદ્ધવ કો મત ઈમી, દિન દિન હી અધિક અધિક, ભાવ બઢે જ્યું તીમી, સંત હરિજન કરે જો તેહી. ધર્મ ભક્તિ અરુ જ્ઞાન વૈરાગા, સંત સે અધિક હી રખે ત્યાગા. કથા વાર્તા અધિક ધ્યાના, દિન રાત રખે તા પર તાના. સંત કો ભાર રખે ન લેશા, હરિજન હરિજન કરે ક્લેશા. એક એક કો ચાય તિમી, બોલે ઘસાતો કુસંગી તિમી. ગજ ગંગા જીમી નહાવત જાઈ, તન પર રજસો ડારત આઈ. હડકાએ શ્વાન જાનના તાઈ, સંતસું પ્રીત જો દેત તોડાઈ. દિન દિન પ્રીત અધિક બઢાવે, શુક્લ દિન કે જીમી ચંદ રહાવે. એસે કે કથા વાર્તા જેતે, ધ્યાન કીર્તન ભક્તિ તેતે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય હિ જેતો, સબકુ હૈ સુખદાયક તેતો. એસે સંત હરિજન જીતના, આકાશ સમ એકાંતિક તીતના.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સંજય પણ તે વિના એવો મહિમા સમજાતો નથી સ્વામી.
શ્રીજી મહારાજ પોતાનું અક્ષરધામ સમગ્ર ઐશ્વર્ય તથા મુક્તો લઈને પૃથ્વી પર બતાવ્યા, એવો મહિમા જીવમાં સમજાય તો જીવ બીજી રીત ન થઈ જાય. તું સાંભળજે, કોને વાત કરું છું? તને, તમને બધાને નહીં, મારો સેવક છે અમેરિકામાં બોસ્ટન યુનિવર્સિટીમાં 1961 સાલમાં થેરેસા નામની એક દીકરી મિકેનિકલ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર થિયરીમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. આખી દુનિયામાં બોસ્ટન યુનિવર્સિટીની એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સેકન્ડ હાઈએસ્ટ, ફર્સ્ટ જર્મન બર્લિન, સેકન્ડ બોસ્ટન. મેસેચ્યુસેટ સ્ટેટ્સ જ્યાં કેનેડીની જન્મભૂમિ, અને બાજુમાં કનેક્ટિકટ સ્ટેટ જ્યાં વૈજ્ઞાનિકોની જન્મભૂમિ. એક સ્ટેટ છે સૌરાષ્ટ્ર જેટલું ને એક સ્ટેટ છે કચ્છ જેટલું. બંને સ્ટેટમાં એટમિક એનર્જી, મિસાઇલ્સ, રોકેટ બધા સ્પેર ત્યાં બને. ખૂબ સમૃદ્ધ સ્ટેટ. થેરેસા નામની દીકરીએ ત્યાં પછી ધીમે 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 એક સમાજની, દેશની, યુવકોની, વિદ્યાર્થીઓની સેવા કરવાનો અંતરથી સંકલ્પ હોવાને કારણે વિજ્ઞાનને ખૂબ વિકસાવ્યું. 1962 સાલમાં કેનેડી મરવાની તૈયારી પર, ત્યારે મરતા પહેલા 22 વર્ષની યુવાન દીકરીને કહ્યું, તું મારી સાથે ન રહું. 22 વર્ષની દીકરીએ પ્રેસિડેન્ટને સીધું નારિયેળ આપ્યું, યુ આર મેડ બ્લાઇન્ડ આફ્ટર લેડીઝ, આઈ એમ મેડ ઓનલી ફોર આ યુઝ એન્ડ સર્વિસ. તું પાગલ છું ડોશીઓની પાછળ, હું પાગલ છું સમાજની, યુવકોની સેવાને માટે, દેશની સેવા માટે. બહુ માથાની ફરેલ દીકરીએ પ્રેસિડેન્ટ કેનેડીને કહી દીધું, ઘર ભૂલ્યો છું હા, તું તારી પ્રેસિડેન્ટશીપ સંભાળ ને હું મારી સેવા સંભાળ. એ દીકરીના જીવમાં દેશ તરફની સેવાની ભાવના કેટલી ગૂંથાયેલી હશે ખૂણામાં બેસીને વિચાર કરજો. એના જીવનમાં ઇન્દ્રિય અંતકરણના દરેક વિભાગમાં કેવળ એક સર્વોત્તમ સેવાની જ ભાવના. હું તમને વાત એટલા માટે કરું છું કે શ્રીજી મહારાજ પોતાનું અક્ષરધામ સમગ્ર ઈશ્વરે પ્રતાપ અક્ષરધામના મુક્તોને લઈને એવા ને એવા પધાર્યા છે. એ વાતનો જે મહિમા, એ વાતનો જે વિચાર, તમારા ઇન્દ્રિયો અંતકરણના રૂવાડે રૂવાડે, ગણ દેવતાઓના રૂવાડે રૂવાડે મહિમાનો જો સાક્ષાત્કાર થઈ જાય એવી સુરુચિ પ્રક્રિયા. જગત રહે ખરું, સ્ત્રીયાદી પંચવીસે યાદ આવે ખરા, કોઈના અભાવ ભાવફેરમાં જવાય ખરું, 24 કલાક મહિમાનો સાક્ષાત્કાર, 24 હલતા ચાલતા ખાતા પીતા બોલતા.
આત્મીય સમાજની જય જય જય.